నమోరిహంతాణం నమో శ్రీధ్యానం నమో ఆయిర్యాణం నమో ఉవజ్రాయాణం నమో లోయే సర్వజామూలం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గుణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం. आत्मान शासन मंगलाचरण श्री जिन शासन गुरु नमो नाना विधि सुख का आत्महित उपदेश ते करे मंगलाचार सोवे जिन शासन में आत्मानुशासन सुख जाकी दुख हरी सुख कारी साची शासन जाको गुण भद्र करता भद्र गुण जाको जन भद्र गुण धारी भव्य करत उपासन ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना तांदे देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि होते होत अर्थ भाषना जाके मंद बुद्धि होत होके अर्थ भाषना जो लक्ष्मी के मिलय भाव रूप उन अविनाशी प्रभु को उर्धार ग्रंथ रचो आत्मानुशासन सभी जनों को है शिवता हे आत्मन तू दुख से डरता अर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अर सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी बासित हो कटु औषधि ग्राहक रोग किंचित तू भय भीत न हो। जो आत्मानुशासन ग्रंथ विराजमान से इमा आगे वैराग्य परक चरणानुयोगी शैली में अनेक विषयों ने जोई रहा है। जस्ट टू अंडरस्टैंड के कया फ्लो में शू टॉपिक आए थे इना माटे आपणे एक विषय अनुक्रमणिका जे छे पहला इने जोईए एक बार जे कंटेंट नो विषय छे इने आपणे जोई लो स्क्रीन ऊपर बतावे छे जेनी पासे बुक होय तो आपणे जे मंगलाचरण नो केक शुरू थाय छे एनी पहला एनी पण आगळ एनी पण पहला 26मो पेज छे 26 આપણે જોવાનું એનાથી હજી ઉપર છે મંગલાચરણ કે હજી પહેલા पेज नंबर 27 है पेज 27 मरी माता मरी जो एना हेडिंग है कि क्या अने कहां कहां क्या अने कहां कहां मतलब आखा शास्त्र में कया कया टॉपिक्स आवे छे अने एनी रिलेटेड कई कई गाथा हो छे अरे अत्यार सुधी आपणे 58 गाथा पर पहुंचया छे એક ઓવરઓલ આપણને ગ્રંથ નો કન્ટેન્ટ પણ ખ્યાલ આવવું છે તો આપણને શું ફ્લો કઈ રીતે ચાલે છે આપણને વધારે આઈડિયા આવે તો જો એમાં શરૂઆતમાં પહેલા મંગલાચરણ એવમ ભૂમિકા મંગલાચરણ અને ભૂમિકા ગાથા નંબર 1, 2, 3 જે આપણે એવરી ડે નો પાઠ કરીએ એવરી ટાઈમ નો પાઠ કરીએ છીએ એ મંગલાચરણ અને ગ્રંથની ભૂમિકા કે તેના માટે આ ગ્રંથની રચના કરવામાં આવી પેજ 27 છે આગળ અનુક્રમણિકાની પહેલા हाँ बस हाँ जी तो जो मंगलाचरण अने भूमिका गाथा नंबर 1, 2, 3 बराबर एना पछी सच्चे वक्ता की दुर्लभता एवं उनका स्वरूप जो आ ग्रंथ छे मोक्षा प्रकाशक आदि छे ए बद्दामां पहला शुरुआत में मंगलाचरण पछी वक्ता ने श्रोता नु कल्ला वर्णन करे छे सांभळनारा केवा होवा जोईए अने वक्ता केवा होवा जोईए एना पछी आखू शास्त्र नु वर्णन करे छे एटले एक ए अनुसार अहिया पण जो सच्चे वक्ता की दुर्लभता उनका स्वरूप 4-6 सच्चे श्रोता का स्वरूप 7 हवे ग्रंथ नी शुरुआत थाय छे કે આપ્તથી ઉપાસના થી પ્રેરણા આપ્ત એટલે જીનેન્દ્ર ભગવાન જે દેવ હોય દેવ શાસ્ત્ર ગુરુમાં દેવ હોય એને આપ્ત પણ કહેવાય છે એમની ઉપાસના ની પ્રેરણા એટલે 8 નંબર ની ગાથા જે મંગલાચરણ નું કાર્ય કરે છે પછી જો સમ્યક દર્શન કા સ્વરૂપ પર મહિનો આ કોઈ પણ ચરણાયોગ નો ગ્રંથ હોય ને એની શરૂઆત ઓલવેઝ પહેલા સમ્યક દર્શન થી જ થાય સૌથી પહેલા કેમ કે જીવનમાં આપણે ચારિત્ર નું એમ કહે ને કે ચરણાનિયોગ નું કઈ પણ આચરણ શરૂ કરીએ અથવા ઇમ્પ્લિમેન્ટ કરીએ એની પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પ્રાથમિક ભૂમિકા નું કાર્ય એટલે ગ્રંથમાં પણ એવી રીતના સૌથી પહેલા એનાથી શરૂઆત થાય તો જો 9-16 ગાથા સમ્યક દર્શન નું સ્વરૂપ એન્ડ ઇસકા મહિમા હવે જીવો કો ધર્માચરણ થી પ્રેરણા ધર્માચરણ એટલે અહિયાં કે ચારિત્ર ની જે આપણે ચરણાનિયોગ ની વિશેષતા થી જે વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે એની અહીંયા પ્રેરણા આપે છે કે આપણે જે શ્રાવક હોય એ શ્રાવકે પોતાના જીવનમાં ધર્મ આચરણ કેવી રીતના કરવું જોઈએ એટલે એની અહીંયા વાત કરી પછી જો લૌકિક અનુકૂળતા ને પુરુષાર્થ થી નિરર્થકતા ઓર પુણ્ય થી મહિમા જે અત્યારના વ્યવહારી જન મનુષ્ય છે ખાસ એનો મુખ્ય પુરુષાર્થ ક્યાં જાય છે કે આપણું લૌકિક જીવન કેવી રીતના ઇમ્પ્રુવ થાય એની પાછળ જાય છે શારીરિક તંદુરસ્તી કેવી રીતના બને ધન વૈભવ વિષય આદિ કેવી રીતના મળે એની પાછળ બધું જાય છે તો એને નેગેટ કરવા માટે સૌથી પહેલા એમ કે છે કે ત્યાં પુરુષાર્થ કામ નથી આવતો ત્યાં તો જે પૂર્વના પુણ્ય છે એને જ કારણે બધું મળે છે બરાબર એ વાત થઈ એના પછી જો આગળ અજ્ઞાની એવમ વિષયાંગ જીવો કી દુર્દશા ઓર વિષય અભિલાષા કા નિષેધ કે આ 4 ગતિમાં ભમનારા સંસારી જીવો છે એ કેવી રીતના ઇન્દ્રિયના વિષયોમાં મોહિત થઈ જાય છે અને એને કારણે કેવા દુઃખ ભોગવે છે બરાબર એની વાત કરી એના પછી જો પરિગ્રહ ત્યાગ કર એક બાજુ જો આપણા સંસારી જીવોની વાત કરે છે અને એક બાજુ પછી જ્ઞાની ધર્માત્માની વાત કરશે મુનિરાજની વાત કરશે જો પરિગ્રહ ત્યાગ કર મુનિવ્રત ધારણ કરને કી પ્રેરણા ઓર મુનિઓ તથા ત્યાગીઓ ની મહિમા એટલે એક બાજુ આવી રીતના વ્રતી ત્યાગીઓ ની મહિમા ગાય છે કેમ કે એમાં શું સારું છે એ પણ સાથે બતાવતા જાય ને અને અહીંયા શું દુઃખ છે એ પણ સાથે બતાવતા જાય હવે જો એના પછી 10મો ટોપિક શરીર એવમ પર પદાર્થ ને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ તથા રાગ દ્વેષ કા નિષેધ અત્યારે આપણો વર્તમાનમાં આ ટોપિક ચાલી રહ્યો છે હા જે આપણે 57-58 ગાથાઓ બધી છે એ આપણો અત્યારનો ટોપિક છે તો શરીર અને પરપદાર્થમાં કેવી રીતના આપણે ડૂબેલા રહીએ છે અને એને એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને કેવી રીતના જીવ રાગ દ્વેષ કરે છે હવે એનો નિષેધ કરવા યોગ્ય છે એ આપણને સમજાવ્યું બરાબર પછી જો આગળ આ બધા ટોપિક હવે હજી આપણે આવશે નેક્સ્ટ સ્ત્રી કા સ્વરૂપ એવમ કામ વાસના કા નિષેધ એવમ બ્રહ્મચર્ય કી પ્રેરણા આપણે જૈન ધર્મમાં જે 5 મુખ્ય વેલ્યુ કહેવાય તો અહિંસા પછી સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણ બરાબર આ 5 મુખ્ય આપણા વેલ્યુ છે 5 પાપની સ્થાન તો કરેગા તો આમાં 5 કહી દે છે આ કામ વાસના જે ઉપર કીધું ને એમાં ઉપરના બાકીના 4 આવી ગયા અને પછી બ્રહ્મચર્યની પ્રેરણા બરાબર પછી જો આગળ તપ સમાધિ એવમ ધ્યાન સંયમ યમ નિયમ આદિ કી પ્રેરણા જે બધું વ્યવહાર ચારિત્ર નો આખો ગ્રંથ છે ને એટલે એની બધાની પ્રેરણા આપશે આપણને કે જીવનમાં તપ હોવું જોઈએ આપણું જીવન સંયમિત હોવું જોઈએ દાન આદિ કરવું જોઈએ યોગ્યતા અનુસાર આપણે ઉપવાસ આદિ પણ કરવા જોઈએ ખ્યાલ આવે ને આ બધું એની પ્રેરણા આપશે જ્ઞાનીઓ કી મહિમા એના પછી દોષો કી નિંદા ઓર ગુણો કી પ્રશંસા એ ગુણો કી પ્રશંસામાં પણ ખરેખર મુનિરાજોના ગુણ જ્ઞાની ધર્માત્માઓના ગુણ એની જ વાત કરતા લૌકિકમાં ગુણોની વાત નહીં કરે ખ્યાલ આવે પછી તો સાધુઓ કી દુર્લભતા એવમ વિપરીત વૃત્તિ અને છેલ્લે સ્વાધ્યાય એવમ વસ્તુ વિચાર. જો છેવટે પાછું ફરાવીને શરણાનિયમનું પ્રયોજન શું છે કે જીવોને વિકરાગતામાં અને ધર્મમાં લગાવવા. તો છેવટે ધર્મમાં લગાવવા માટે સ્વાધ્યાયને વસ્તુ વિચારમાં લાવીને મૂકી દે. આ ચરણાનિયોગના ગ્રંથની શૈલી છે. જો ચરણાનિયોગના ગ્રંથમાં હમણાં જ અમારે બીજા ક્લાસમાં ટોપિક ચાલે છે મોક્ષમાં પ્રકાશકમાં 8મો અધ્યાય, ચરણાનિયોગની કથન પદ્ધતિ કેવી હોય છે જો ધ્યાનથી સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મોક્ષનાથ પ્રકાશકમાં સોડરમલજી એવી યુનિક બધી વાતો લખી છે ને કે આપણા વિચાર કરતા એવું લાગે કે હા યાર આ તો આમ એટલું સિમ્પલ છે, તમે વિચાર જ નહોતો કરો. ચરણાનિયોગના જેટલા પણ ગ્રંથ છે ને એની કથન પદ્ધતિ બે પ્રકારની હોય. એક કે એમાં વ્યવહારનું વર્ણન કરવામાં આવે છે. વ્યવહારનું વર્ણન એટલે શું કે આપણને એમ કહે છે કે શ્રાવકના કર્તવ્ય શું હોય કે દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન. પછી વ્યવહાર ચારિત્ર કોને કહેવાય તો આવી રીતના ઉપવાસ આદિ કરવા, પછી 12 પ્રકારના તપ, એ બધા વ્યવહારનું વર્ણન છે. અથવા તો આપણે જે આપણા ઘરમાં શુદ્ધિ કેવી રીતના રાખીએ, કયો આહાર ખાવો જોઈએ, કયો આહાર ન ખાવો જોઈએ, કયા અપક્ષય છે, આ બધું વ્યવહારનું વર્ણન છે. તો ચરણાનિયોગમાં 2 પ્રકારમાંથી પહેલો પ્રકાર વ્યવહારનું વર્ણન અને બીજો પ્રકાર કયો હશે શું વિચાર કરો છો તમે? આપણે વ્યવહારની સામે શું મૂકીએ? નિશ્ચયનું મૂકીએ. જેવા ચરણાનિયોગમાં નિશ્ચયનું વર્ણન નથી આવતું, ચરણાનિયોગમાં વ્યવહારનું વર્ણન અને નિશ્ચય સહિત વ્યવહારનું વર્ણન. ઇટ ઇઝ અ સેકન્ડ ટોપિક કે ચરણાનિયોગની વિષય વસ્તુ કેવી હોય, વ્યવહારનું વર્ણન અને નિશ્ચય સહિત વ્યવહારનું વર્ણન. હવે નિશ્ચય સહિત વ્યવહારનું વર્ણન એટલે શું કે એમાં એવી રીતના વાત આવે કે જીવને પોતાનું કલ્યાણ કરવા માટે પોતાના આત્માનું જ્ઞાન કરવું ઇમ્પોર્ટન્ટ છે, પણ એના માટે તેને શાસ્ત્ર સ્વાધ્યાય કરવો પડશે. માટે દરેક જીવે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ, દેવશાસ્ત્ર ગુરુની ઉપાસના કરવી જોઈએ. તો દેવશાસ્ત્ર ગુરુની ઉપાસના એ ખાલી બહારના દેવશાસ્ત્ર ગુરુની નહીં, કે પોતે આત્મા જેવો છે એવા જ તે જીનેન્દ્ર ભગવાન છે, માટે તે દેવની ઉપાસના કરવી જોઈએ. એટલે પોતાના આત્માથી પ્રેરિત થઈને પાછું વ્યવહારમાં લગાવે છે. ખ્યાલ આવે ને આ શૈલી? જો આજે પૂજ્ય ગુરુદેવજી નું પ્રવચન જેને સાંભળ્યું હોય તો એમાં 2 વસ્તુ આવી કે એક અનેકાંતિક છે અને એકાંતિક છે. તો અનેકાંતિક શું હતું કે સાચા દેવશાસ્ત્ર ગુરુની ઉપાસના, સાત તત્વોનો નિર્ણય, શાસ્ત્ર જ્ઞાન, આ વ્યવહાર, એ જે દર્શન જ્ઞાન અને ચારિત્ર, એ અનેક વસ્તુ છે અને એ અનેકાંતિક છે. અને એની સામે અનેકાંતિક છે એટલે વ્યવહાર, બરાબર એમ ક્યાં કીધું ને, અને એની સામે શુદ્ધાત્માનું દર્શન, શુદ્ધાત્માનું જ્ઞાન અને એમાં નિમિત્તા, એકાંતિક છે માટે નિશ્ચય છે. એવી રીતના આવ્યું ને ચરણાનિયોગની વિષય વસ્તુ કેવી છે? પહેલું હતું એ સાવ વ્યવહાર હતું, બરાબર એમાં આત્માની વાત નથી આવતી, એમાં તો જે આપણા આચરણો હોય ને એની વાત આવે છે. અને બીજું કેવું હતું કે આત્માથી પ્રેરિત વ્યવહારની વાત આવે છે. ખ્યાલ આવે છે ને? હવે કોને કયા વ્યવહારનો ઉપદેશ આપવામાં આવે છે? જો આ તો આપણે થોડું ડાયગ્રેસ થઈ ગયા શાસ્ત્રથી, પણ આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ચરણાનિયોગનો ગ્રંથ વાંચી રહ્યા છે. કોને કયા વસ્તુનો ઉપદેશ આપવામાં આવે છે? જો જે જીવ પ્રાથમિક ભૂમિકામાં હોય, હજી ધર્મનું સ્વરૂપ ન જાણતો હોય, અથવા તીવ્ર કશાઈ હોય કે જેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ ન દેખાતું હોય, ધર્મનો ઉપદેશ આપ્યા પછી પણ એમાં કાંઈ ઇમ્પ્રુવમેન્ટ ન દેખાતું હોય, તો એમને વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ એવી ભાષા છે. જો બેટા એક મોક્ષમાં પ્રકાશક આપીએ ને, અને જે જીવને મંદ પરિણામી છે અને એને ઉપદેશ આપીને એનું ભલું થતું લાગે છે,
અને એ પોતાના કલ્યાણ કરવા માટે પ્રેરિત થઈને આગળ વધી રહ્યો છે એવા જીવને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. એવી રીતના આમાં લખેલું છે. જો તમે વાંચ્યો, આપણને એટલો ટાઈમ નથી કે આપણે બધું ગોતીને એમાં જોઈએ, પણ આઠમો અધિકાર છે એમાં ચરણાનુયોગની વ્યાખ્યાન પદ્ધતિ, એનું લગભગ ત્રણેક પેજનું વર્ણન છે. એમાં સેકન્ડ પેજ ઉપર વચ્ચે જ લખેલું છે, એક પેરેગ્રાફ છે એમાં છે ડિટેલમાં વાંચ્યું. મારે કહેવાનો મતલબ શું છે કે આ ગ્રંથ છે, આ ગ્રંથ કઈ જાતનો છે, શું સમજો છો? આ બે શૈલીમાંથી ચરણાનુયોગનો તો છે, એ તો આપણે પહેલા વાત થઈ કે ચરણાનુયોગને પ્રેરિત એટલે એની શૈલીમાં રચાયેલો ગ્રંથ છે. ચરણાનુયોગનો ઉપદેશ બે પ્રકારનો છે, એક વ્યવહારનો ઉપદેશ, એક નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ. હવે આ ગ્રંથ કઈ જાતનો છે? આ નિશ્ચય સહિત વ્યવહારની શૈલીનો ગ્રંથ છે. જો કોઈ જીવ હોય, જે રીતના સમજો કે કોઈ બહુ હિંસક વ્યક્તિ હોય, જે રીતના આપણે શાસ્ત્રમાં સ્ટોરી આવે છે કે એક મુનિરાજ ધ્યાન કરતા હતા, તો ત્યાં એક આદિવાસી હોય ને જંગલમાં, સીલ જેને કહેવાય, આદિવાસી લોકો, એને શું ધર્મનું ખ્યાલ, એને કાંઈ ખબર નહીં, એનો આહાર ને બધું પણ એ માંસ આદિ ખાય, એ જંગલમાં રહે અને દારૂ આદિ જે મતલબ ઝાડપાનમાંથી આવે એને બધું પીએ. હવે એને મુનિરાજે ખાલી એટલો ઉપદેશ આપ્યો કે જો ભાઈ તારે મારું કલ્યાણ કરવું હોય અને તું માંસ છોડી નથી શકતો, કેમ કે એ તારો આહાર છે, તો તું એટલો નિર્ણય લે કે તું કાગડાનું માંસ નહીં ખાય. એવી સ્ટોરી આવે છે, ખ્યાલ આવે, તમે વાંચી હશે કદાચ, તું કાગડાનું માંસ નહીં ખાય એટલો નિર્ણય લે. હવે એને કંઈક રોગ થયો અને કોઈકે એને કીધું કે ભાઈ તું કાગડાનું માંસ ખાઈશ તો તું બચી જઈશ, નહીં તો તું નહીં બચે. એનો નિયમ પાડ્યો, એણે એવું માંસ ન ખાધું. હવે આ પ્રથમાનુયોગની સ્ટોરી છે, જો ધ્યાનમાં રાખજો, સ્ટોરી પ્રથમાનુયોગની છે, ઉપદેશ ચરણાનુયોગનો છે. પ્રથમાનુયોગની સ્ટોરીમાં એવી રીતના જ આવે કે કોઈ એક વસ્તુની મહત્તા દેખાડીને એને એમ બતાવે કે જો આ વ્રતના નિયમથી જ એ જીવ પછી ત્યાંથી મરીને સ્વર્ગમાં ગયો. હવે કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે ને કે ભીમનો જીવ આખો વખત માંસ ખાય છે અને કેવી રીતના સ્વર્ગમાં ગયો? તો પ્રથમાનુયોગ તો આર્ગ્યુ કરશે કે એણે એટલું એક વ્રત બરાબર પાડ્યું ને એટલે સ્વર્ગમાં ગયો. ખ્યાલ આવે ને? એ તો એને વ્રતની મહિમા બતાવવા માટે એવી રીતના કરે છે. બાકી એ જીવના મંદ પરિણામ હશે, વધારે કપટી જીવ નહીં હોય, વધારે લોભી જીવ નહીં હોય, તો ઓલ ઓફ ધોઝ ફેક્ટર ઓલસો પ્લે અ રોલ. ખ્યાલ આવે ને? પણ અહીંયા તો વ્રતની મહિમા બતાવી એટલે પ્રથમાનુયોગ કહેશે કે એને ઓલું નહીં ખાધું એટલે સ્વર્ગમાં ગયો. મારે અહીંયા કહેવું શું છે કે આ ચરણાનુયોગમાં એ મુનિરાજે એને જે ઉપદેશ આપ્યો ને એને કહેવાય વ્યવહારનો ઉપદેશ. ખ્યાલ આવે કે નહીં? એને બિચારાને હજી કઈ આત્મા પરમાત્માનું સમજણ નથી, પણ જો આ મોક્ષના પ્રકાશકમાં જ લખ્યું છે કે એ જીવ જે તીવ્ર કષાયમાં હતો અને અત્યંત પાપ બંધ કરી રહ્યો હતો, એની બદલે થોડો મંદ કષાયમાં આવ્યો અને એને એટલો તો પુણ્યનો બંધ થયો, એટલો પુણ્યનો બંધ થયો તો ટેમ્પરરી એને જે એને કારણે વિષયો આદિની પ્રાપ્તિ થશે એમાં કદાચ એને દેવશાસ્ત્ર ગુરુ આદિની પ્રાપ્તિ થાય, તો એનું જરાક તો કલ્યાણ થવાના ચાન્સ છે. પેલા પાપના ભાવમાં તો એનું કાંઈ કલ્યાણ થવાના ચાન્સ નહોતા, એની બદલે આમાં થોડા તો કલ્યાણ થવાના ચાન્સ છે. એટલે ચરણાનુયોગ આવા ઉપદેશ આપીને પણ જીવને ધર્મમાં લગાવે છે. એવા જીવને કે જે ધર્મ સમજવાની યોગ્યતા ન ધરાવતો હોય એવું લાગે. ખ્યાલ આવે? જો અત્યારના આપણે દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય નથી કરતા, એમાં તો કોઈ પણ જીવ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરી શકે. અહીંયા તો આપણે સ્થૂળ વ્યવહારની વાત કરીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણે કોની વાત કરીએ છીએ કે નિશ્ચય સહિત વ્યવહારની વાત કરીએ છીએ. એટલે અહીંયા આત્માથી પ્રેરિત જે જીવ ધર્મ સમજી રહ્યો છે, જેના પરિણામ મંદ થતા દેખાય છે, જેનામાં પાત્રતા દેખાય છે, એવા જીવોને આ ઉપદેશ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો છે ને? તો એવા જીવ માટે અહીંયા ગુણભદ્ર આચાર્ય આપણને શું ઉપદેશ આપે છે? આપણે કઈ ગાથાઓ ચાલે છે અત્યારમાં? કઈ ગાથાઓ ચાલે છે હમણાં? શું વાંચ્યું આપણે? કે આ શરીર આદિનું સ્વરૂપ કેવું છે, એનાથી જીવે કેવી રીતના વૈરાગ્ય પામવો જોઈએ. જો એ જે પેજ છે ને, ભવ્ય એનાથી ત્રણ ચાર પેજ આગળ કરે, 31 પેજ, પેજ નંબર 31, ખાલી ચાર પેજ આગળ, જે ત્યાં ઉપર 56 લખેલું છે. જો આ આપણે શરીર એવમ પર પદાર્થ ને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ અને રાગ દ્વેષ નો નિષેધ આ જે ટોપિક છે એની ગાથાઓ અત્યારે આપણે 58 ઉપર આવ્યા ને માતા, એની 56 ગાથાઓ ચાલુ થઈ છે. 56 જો તું લખ્યું ત્યાં મોરૂપી અગ્નિ ની વિશેષતા મળ્યું અહીંયા ઉપર જ છે ને, જો પહેલું જ મોરૂપી અગ્નિ ની વિશેષતા, એના પછી મો નિંદ્રાકા વર્ણ 57માં, પછી 58માં મો નિંદ્રા કે વશવે પ્રાણી કી દશા, પછી જો 59માં શરીર કી બંદી ગૃહ સે તુલના, અને 60 ઘર કુટુંબ આદિકા સ્વરૂપ. આ પાંચ ગાથાઓ કેની કીધી કે આ શરીર આદિ અને રાગ દ્વેષમાં જે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને જીવ બેઠો છે એને કારણે દુઃખી થાય છે, એની ગાથાઓ આ પાંચ કીધી. એના પછી જો 61માં પાછું કે છે સમ ભાવ ધારણ કરને કી પ્રેરણા, પાછો ટોપિક ચેન્જ કરશે, ખ્યાલ આવે ને. આ આચાર્યની એવી શૈલી હોય કે પહેલા ત્રણ ચાર ગાથાઓમાં જે એમને વિષય કેવો છે એ નાસ્તિથી કથન કરે કે ભાઈ જો આ શરીરમાં આમ છે, ઘર મકાનમાં આમ છે, એના પછી કે હવે કરવું શું તો એનું ત્રણ ચાર ગાથામાં વર્ણન કરશે, પછી પાછું બીજો ટોપિક ઉપાડશે પાછું એનું ત્રણ ચાર ગાથામાં વર્ણન કરશે, ખ્યાલ આવે ને. જો આ આ શાસ્ત્રમાં આપણે સમય સારાદીમાં જોઈએ એવી રીતના અધિકાર નું ડિસ્ટ્રીબ્યુશન નથી, ગાથાઓ સરળ ચાલે છે, ખ્યાલ આવે ને. તો ઘણી વાર આપણે શું થાય ગાથાઓ વાંચતા જઈએ તો પછી ટોપિક નું સેન્સ ન રહે કે આ કયા કોન્ટેક્સ્ટમાં ચાલી રહ્યું છે, તો એના માટે આવી રીતના પહેલા આપણે થોડું પ્રિપેર કરીએ તો આપણને ઓવરઓલ ગ્રંથ નો એક આઈડિયા આવે. જો હવે આપણે 58 નંબર ની ગાથા પર આવી જઈએ, 58 નંબર ની ગાથા જેથી મેં લાસ્ટ ટાઈમ ચાલુ કરી હતી અને એનો ભાવાર્થ અડધો વાંચ્યો હતો, આપણે એ ગાથાનો ભાવાર્થ આજે પૂરો કરશો. જો ગાથા કહી છે મો નિંદ્રા કે વશ હુએ પ્રાણી ની દશા, કયા કોન્ટેક્સ્ટમાં આવીએ તો આપણને ખ્યાલ આવી ગયો કે અત્યારના શરીર અને ઇન્દ્રિય વિષયને નિષેધ કરવાનું પ્રકરણ ચાલી રહ્યું છે. જો હવે આપણે ગાથા વાંચીએ, સદા પાપ ફલ દુઃખમય ભોગે ધરતા હૈ તન સે સંબંધ, પલ પલ વહ વ્યવહાર કરે જિસસે હો કર્મ પ્રકૃતિ કા બંધ, નિદ્રાહી વિશ્રામ મૃત્યુ નિશ્ચિત હૈ ફિર ભી ભય કરતા, અતિ આશ્ચર્ય હૈ કી પ્રાણી તું છે જગ મે હી રમતા. જો આ ગાથા નો અર્થ કેટલો સરસ છે એ તો આપણે જોઈ લીધો છે, થોડુંક તો પણ રિવાઇઝ કરીએ કે જો સદા પાપ ફલ દુઃખમય ભોગે રહેતા, હંમેશા દુઃખમય પાપના ફળ ભોગી રહ્યો છે, કેમાં ધરતા હૈ તન સે સંબંધ, આ શરીરને ધારણ કરીને જીવ સદા પાપના ફળ ભોગી રહ્યો છે, પલ પલ વ્યવહાર કરે જીતે હો કર્મ પ્રકૃતિ ગાતા, આ પાપ ફળને બચવા માટે જઈને વિવિધ પ્રકારના ક્રિયાઓ પણ કરે છે, વિવિધ પ્રકારના વ્યાપાર છે. હા સોરી સોરી, હા પલ પલ વ્યાપાર કરે, વ્યાપાર એટલે એ પાપ ફળથી બચવા માટે એ નિરંતર કંઈક ને કંઈક વ્યાપાર કરી જ રહ્યો છે, કંઈક પુરુષાર્થ કરી રહ્યો છે, પણ તો એ કર્મ પ્રકૃતિને બાંધી રહ્યો છે, ક્યારેક શુભ પ્રકૃતિ ક્યારેક અશુભ પ્રકૃતિ, ક્યારેક પાપ ક્યારેક પુણ્ય, પણ બંધ તો નિરંતર ચાલુ છે ને, અને બંધને કારણે જીવ નિરંતર સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે જો નિદ્રા અને વિશ્રામ પાછી આપણે શું માનીએ છીએ કે આ ઊંઘવું એ જ વિશ્રામ છે, અને સુઈ જવાથી ઉલટો જીવનું જ્ઞાનનો અવરોધ થઈ જાય, તો આપણે નિગોદમાં આટલા કાળથી સૂતા જ હતા, ઉલટું ત્યાંથી જાગૃત થઈને ત્યાંથી આપણી જ્ઞાનની વૃદ્ધિ થઈને અહીંયા સુધી પહોંચ્યા છે, હવે અહીંયા પણ જો એવું માનીએ કે આ સુઈ જવાથી આરામ થાય છે તો ભાઈ કથા જ શું, જાઓ પાછા, ખ્યાલ આવે છે ને. જો આગળ મૃત્યુ નિશ્ચિત હૈ ફિર ભી ભય કરતા, બોલો આપણા કોની મૃત્યુ નિશ્ચિત નથી, અને તોય આપણે પલ પલ મૃત્યુનો ભય કરીએ છીએ કે નહીં, અતિ આશ્ચર્ય હૈ કે પ્રાણી તું એસે જગ મે હી રમતા,
આવા જગતનું સ્વરૂપ છે તો પણ આશ્ચર્ય છે કે જીવો આ સંસારમાં જ ડૂબી રહ્યા છે. ચલો આ તો અર્થ આપણે શોર્ટમાં જોઈ લીધો, ભાવાર્થની ચર્ચા કરીએ છીએ. જો ભાવાર્થ, જગ કે જીવો કા એસા સ્વભાવ હૈ કે જગ કે જીવો કા એસા સ્વભાવ હૈ કે બે દુઃખ કે કારણો કો નહીં ચાહતે, પરંતુ તું મહાદુઃખ કે કારણ એટલે કે નિવાસ સ્થાન ઇસ સંસાર સાગર મેં રમણ કરતા હૈ. આ સંસારમાં રમણ કરી રહ્યા છે જે પોતે જ મહાદુઃખનું કારણ છે, અને તો પણ જગતના જીવોની કેવી ઈચ્છા છે કે દુઃખને નથી ચાહતા. તો જે દુઃખને ન ચાહતા હોય તો પછી એમાં સંસારમાં શું કામ રમણ કરે? ખ્યાલ આવે છે ને? આપણને સમજો કે ગરમ પ્રદેશ, ગરમી ન ગમતી હોય તો ગરમ પ્રદેશમાં જઈને શું કામ રહેવું? તો ભાઈ તમે ઠંડામાં જઈને રહો ને. જો પ્રથમ તો શરીર ધારણ કરના હિ દુઃખરૂપ હે, પહેલા તો શરીરને ધારણ કરવું જ દુઃખરૂપ છે. કેવી રીતના એનું આખું ડિટેલમાં વર્ણન કરશે. યદ્યપિ મુક્તિ પ્રાપ્ત હોને મે નિમિત્ત હોને સે જો સર્વોત્કૃષ્ટ હે, એસા મનુષ્ય શરીર ભી પિતા કે વીર્ય ઓર માતા કે રુધિર સે ઉત્પન્ન હોતા હૈ. ચાર ગતિ છે ને, એ ચાર ગતિમાં રિલેટિવ કમ્પેરિઝન કરીએ તો કઈ ગતિ સારી? જો રિલેટિવ કમ્પેરિઝન કરીએ તો મનુષ્ય ગતિ સારી. વ્યવહારની વાત છે ને અત્યારમાં, તો બાકી તો ચારેય ગતિ સારી નહીં, કેમ કે ચારેય ગતિ સંસારમાં દુઃખનું કારણ છે. પણ મનુષ્ય કેમ સારી? કે અહીંયા બહુ વધારે સરસ મજાના ભોગ સામગ્રી છે, સરસ અહીંયા રહેતા કોઈને દુઃખ નથી થતું, એવું છે કઈ? કે ચાર ગતિમાં ત્રણમાં બહુ દુઃખ છે પણ મનુષ્યમાં થોડું ઓછું છે એટલે અહીંયા આવવું સારું, એવું છે? તો પછી આ કેમ સારી? કેમ કે મુક્તિ કા સર્વોત્કૃષ્ટ સાધન હોને છે નિમિત્ત, કે નિમિત્ત ના કારણે મુક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન અહીંયા મનુષ્યમાં થઈ શકે માટે મનુષ્ય ગતિ સારી છે. તો પણ આ મનુષ્ય શરીર કેવું છે? કે પિતા કે વીર્ય ઓર માતા કે રુધિર સે ઉત્પન્ન હોતા હૈ. બોલો, તીર્થંકર પરમાત્મા હોય, આદિનાથ ભગવાન કે મહાવીર ભગવાન, એમનો જન્મ કેવી રીતના થાય? એમનો જન્મ કેવી રીતના થાય? દેવ ગતિ માંથી તો આવે
બરાબર,
એ તો શુદ્ધ કરવું પડે છે ને માતા. દેવો શુદ્ધ કરે, બાળ તીર્થંકર નો જન્મ થાય એટલે ત્યાં મેરુ પર્વત પર લઈ જાય, અને મેરુ પર્વત પર શું થાય? 1008 કળશોથી એમનો અભિષેક થાય. શેના માટે અભિષેક કરે? આ શારીરિક શુદ્ધિ કરવા માટે. તો પહેલા અશુદ્ધ હશે કે નહીં? પહેલા અશુદ્ધ હશે તો શુદ્ધિ કરવી પડે કે નહીં? બોલો, તમે હજુ આ રામાયણ ને મહાભારત કદાચ જોયું હોય તો પવન પુત્ર હનુમાન, તો પવન પુત્ર એટલે પવન દેવે શું કર્યું? કે જે પણ અંજના એના માતા હતા એને આમ આશીર્વાદ આપ્યા એટલે ત્યાં પવન જન્મ થઈ ગયો અંદર ગર્ભમાં. એવી રીતના કોઈ વ્યવસ્થા છે કે કોઈ બહાર ત્યાં આશીર્વાદ આપે ને જન્મ થઈ જાય? તીર્થંકર જેવા મહાજીવો મહાપુરુષોને પણ આવી રીતના ગર્ભમાં 9 મહિના રહેવું જ પડે, રહેવું પડે કે નહીં? અને એમના શારીરિક જન્મ કેવી રીતના થાય એની પણ આ જ વ્યવસ્થા છે ને, કે એના સિવાય કોઈ વ્યવસ્થા છે? એમને પણ આ જ વ્યવસ્થા છે. જો આગળ વાંચી, આ જયસિંહબેન આ પેરેગ્રાફ વાંચી લીધો છે, થોડો ફટાફટ વાંચી લેજો. મહા અશુચિરૂપ ગર્ભ મેં 9 માસ તક ઉલટે મુખ હોકર રહેતે હુએ, તીવ્ર ગરમી સહન કરતે હુએ અનેક દુઃખ સહેને પડતે હૈ. આ તો આપણે માતા બહેનોને વધારે ખ્યાલ હોય ને, જરાક કંઈક તીખું ખાઈ લે તો અંદર શરીરમાં ગરમી થાય તો કેટલું દુઃખ પડે પેલા પુત્રને અંદર. અને એવું હોવા છતાં આવા મહાપુરુષોને પણ, તીર્થંકર, કામદેવ, ચક્રવર્તી આદિ શરીર બધા એને પણ આવી વ્યવસ્થામાં રહેવું જ પડે છે. અચ્છા, આપણને સમજો
કે આમ ઉલટા લટકાવી દેવામાં આવે તો આપણે કેટલી વાર સુધી રહી શકીએ? ઉલટા આપણે કેટલી વાર સુધી રહી શકીએ? અહીંયા તો 9 મહિના સુધી એવી રીતના ઊંધા લટક્યા રહેવાનું, એ પણ કેટલી જગ્યા હોય, કેવી રીતના આમ અંગને સંકોચીને ત્યાં જીવે રહેવું પડે છે. ખ્યાલ આવે ને? જો બાલ્યાવસ્થા મેં અતિ અજ્ઞાન દશા હોને કે કારણ કુછ શુદ્ધ નહીં રહે. આ તો આપણે 6 ગાળામાં વાંચ્યું છે ને, બાલપને મેં જ્ઞાન રહ્યો, તરુણ સમય તરુણી રત રહ્યો, અર્ધ મૃતક સમ ગુઢા બનો, કે રૂપ લખે અપનો. આપણું આખું મનુષ્ય જીવન આમ આપણે જોઈએ તો કેવું પ્રોટોટાઇપ જઈ રહ્યું છે ને, કે જન્મ થાય હજી તો સમજણ ના આવી હોય ત્યાં આપણે સ્કૂલમાં એડમિશન થઈ જાય, છોકરાના એંગલથી, માતા પિતાના એંગલથી નહીં, છોકરાને તો હજી સમજણ નથી અને સીધું એને સ્કૂલમાં એડમિશન લઈ લેવાનું, સ્કૂલમાં એડમિશન લઈ લેવાનું. એટલે હજી તો હજી અવળું નાનું બાળક છે, એને 4 કલાક 6 કલાક 8 કલાક બિચારાને સ્કૂલમાં હોય. હવે ત્યાં એને કોમ્પિટિશન, આ એક્ટિવિટી, ઓલી એક્ટિવિટી, આ સ્કિલ શીખવાની, ઓલી સ્કિલ શીખવાની. હજી અમારા ટાઈમે, આપણા ટાઈમે તો થોડી ફ્લેક્સિબિલિટી હતી, છોકરાને મૂકી દેતો હતો, જાઓ તમે રમો ગ્રાઉન્ડમાં, તમારે જે કરવું એ કરો. હવે તો એવું કંઈ છે નહીં, બધું એવરીથિંગ ઇઝ રેજિમેન્ટેડ, કે તમારે આટલા ટાઈમથી આટલા ટાઈમ ડ્રોઈંગ ક્લાસ કરવાના, તો પણ કોઈ બેસીને તમને કરાવે એ કરવાના છે. એમ નહીં કે તમે મજામસ્તી તમારી રીતે જે ડ્રો કરવું એ કરી શકો. કે પેલું અમારે પીટી ક્લાસ હતા અમારા ટાઈમે, તો અમને તો મૂકી દેતા હતા, જાઓ ક્રિકેટ રમો, જય રમવું એ રમ. હવે એવું નથી, હવે તો પીટી એટલે જઈને આમ કરો આમ કરો. ચલો એ સ્કૂલ ફેઝ પત્યો, પછી કોમ્પિટિશન ફેઝ આવી જાય, કોમ્પિટિટિવ અસેસમેન્ટ, તમારે અહીંયા એડમિશન માટે આટલી મહેનત કરો, ઓલી મહેનત કરો, આમ કરો. હજી વિચારો માં, હજી એનો સ્કૂલનો ટાઈમ ફેઝ. આપણા જીવનમાં એમ વિચાર કરો, મનુષ્યના જીવનમાં સૌથી સ્ક્રીન પીરિયડ હોય તો દેટ ઇઝ અવર એડોલેસન્સ પીરિયડ. ત્યાં આપણે તમે યુ આર એટ ધ પીક ઓફ યોર બ્રેઇન પાવર, યોર પીક ઓફ યોર હેલ્થ પાવર, ત્યાં તમારી પાસે શક્તિ છે, તમે કંઈક વધારે કરી શકો. પણ ત્યાં આખું આખી એનર્જી કેમાં જાય? કોમ્પિટિશન, આમાં આ જીતવું છે, ઓલો કોમ્પિટિશન જીતવું છે, અહીંયા એડમિશન લેવું છે. ચલો લઈ કરીને ભણી કરીને બહાર નીકળ્યા, ત્યાં તો તમે અડધું જીવન તો પતી જાય, લગભગ 25-30 જેવા તો થઈ જાય. કઈ તમારી જોબમાં કોમ્પિટિશન, એમાં પછી અંદર કરિયર ગ્રોથ, અથવા બિઝનેસ ચાલુ કરો તો વધારે ગ્રોથ ડેવલપમેન્ટ. હા, હજી તો તમે આમ હજી એમાં આમ થાય કે ભાઈ હા હવે અમે કંઈક સારા લેવલ પર પહોંચ્યા, ત્યાં તમે 45-50 થઈ જાઓ, ત્યાં તો શરીરમાં બધા રોગ આવવાના ચાલુ થઈ જાય ઓલરેડી. અને હજી થોડુંક તમે એમાંથી આગળ વધો તો ત્યાં તો 60 તો બુઢા થઈ જાઓ, જવાનો ટાઈમ આવી જાય. કેવું પ્રોટોટાઇપ જીવન જઈ રહ્યું છે કે નહીં આપણું? અરે એમાં મનુષ્ય ગતિ સર્વોત્કૃષ્ટ ગતિ છે, કેમ કે એમાં મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. તો આપણે એના માટે ક્યાં પુરુષાર્થ કરવાનો ટાઈમ જ છે આપણા બિઝી જીવનમાં? ચાલો આવે છે, એટલે ક્યાંક તો ટાઈમ આપણે બચાવવો પડશે ને. વી નીડ ટુ રીલુક એટ અવર એન્ટાયર લાઈફ, કે કઈ બાજુ જઈ રહી છે. ચાલો, જો બાલ્યાવસ્થા મેં અતિ અજ્ઞાન દશા હોને કે કારણ કુછ શુદ્ધ નહીં રહી, યૌવન અવસ્થા મેં કામ ક્રોધ લોભ માન માયા મોહાદિ અનેક વિકારો સે સદા આકુલિત આકુલતા બની રહેતી. અમે બધું કવર કરી લીધું. લોભ કશાયને વશ, નિરંતર જે જીવ દોડ્યા કરતો હોય કે હજી વધારે કમાઈએ, હજી વધારે કંઈક સારું કરીએ, હજી વધારે માન કશાય મેળવીએ, હજી મોટો થાવ, હજી મારું નામ વધે, નંબર 1 બિઝનેસમેન થાવ, કે નંબર આવી રીતના થાવ, વધારે પોલિટિક્સમાં આગળ વધવું. આજે વિચાર કરો, આ બધે ન્યૂઝમાં આવે છે ને, આ લોકોને 50 કરોડ રૂપિયા આપ્યા એક વિચારે છે. 50 તો આપણને તો 5 કરોડ રૂપિયા આપે તો આપણે જીવનમાં એને વધારે શું જોઈએ? એક બાજુ શાંતિથી બેસી શકો કે નહીં આખું જીવન? હવે એવું આપ બધા જ નેતાઓ પાસે 50 તો શું 500 હજાર એનાથી વધારે કરોડ રૂપિયા હશે કે નહીં?
હવે ક્યાં જઈને અટકવું છે એમને? બીજી બાજુ આપણે બધા બિઝનેસમેન તમે જુઓ તો અંબાણી છે ને ટાટા બિરલા ને બધા છે, એ લોકો કેટલા મોટા વ્યક્તિ થઈ ગયા કે નહીં? હવે ધીરુભાઈ તો ક્યારના ગયા બિચારા. હવે મુકેશભાઈ ને એમ સમજો એ તો 60માં પહોંચવા આવ્યા હશે ને, તો મિડ 50 કે ક્યાંય હશે. હા કેટલા, 65 કે? ચાલો આ તો નેક્સ્ટ જનરેશન ને ઇન્ટ્રોડ્યુસ કરવા લાગ્યા. પણ મને કહ્યું ક્યારે રિટાયરમેન્ટ લઈ શકશો? ક્યારે લઈ શકશે મુકેશભાઈ રિટાયરમેન્ટ? ઉપર જશે ત્યારે રિટાયરમેન્ટ લેશે. એટલે આ ક્યાં જઈને અટકવું? બોલો, આ બધા કષાય ભાવ જે છે આપણે શાસ્ત્રમાં શું છે જનરલાઇઝ વર્ણન કર્યું હોય, કેમ કે દરેક દેશ અને કાળ પ્રમાણે વ્યવસ્થા બદલાય છે પણ જીવોના કષાય ભાવ બદલાતા નથી. આજથી તમે 1000 વર્ષ પહેલા જાઓ તો બધા રાજા મહારાજાઓ હતા, એ લોકો આપસમાં રાજ્ય માટે લડાઈ કરતા હતા અને કેવી રીતના વધારે વૈભવ આદિ મળે એના માટે લડાઈ કરતા હતા. એમાં ને આમાં શું ફરક છે? અત્યારે ઓલું ખાલી એમ કહો ને એમાં માયાચાર ઓછો હતો ત્યારની લડાઈઓમાં, કે ભાઈ મારે તારું રાજ્ય જોઈએ છે, હું તારા પર અટેક કરવા આવું છું, એઝ સિમ્પલ એઝ ધેટ. હવે અહીંયા શું કર્યું? અહીંયા આટલું બધું કર્યા પછી ઇવેન્ચ્યુઅલી લડાઈ જ જેવું થયું કે ભાઈ એક જણે બીજા જણનું રાજ્ય કઢાવી લીધું, એમાંથી શું ફરક પડ્યો? ખ્યાલ આવે છે કે? એટલે ઇવેન્ચ્યુઅલી મનુષ્ય જીવ કેમાં ડૂબેલો રહે છે? નિરંતર કશાય ભાવમાં ડૂબેલો રહે અને આખું જીવન એનું એમને એમ વ્યસ્ત થઈ રહ્યા છે. જો આગળ વાંચી લઈએ, અનેક વિકારો છે સદા આકુલતા બની રહેતી હૈ ઓર વૃદ્ધાવસ્થા મેં શરીર અત્યંત શિથિલ હો જાતા હૈ. એકવાર વૃદ્ધાવસ્થા આવે ને આપણે યંગ એજ હોય ને ત્યારે આપણે ઓલ્ડર એજનું ઇમેજિનેશન નથી કરી શકતા, પણ એ ઓલ્ડર એજમાં શું થાય, તમારા વિચારો એટલા ફાસ્ટ સ્પાર્ક થવા લાગે કે તમારે ઘણું બધું અચીવ કરવું છે પણ હવે શરીર સાથ નથી આપતું, અને એ વિચારો જેવી રીતના અત્યારના આપણે સમજો કે કોઈ એક કાર્ય કરવા બેઠા છે તો આપણા વિચારો દોડે છે ને બધે, એક જગ્યાએ ફોકસ નથી રહી શકતો આપણું. જેમ જેમ એજ વધતી જાય ને એમ એમ એ ફોકસ હજી ઘટતું જાય છે, અને એ જે આ માઇન્ડનું બધે ડાયવર્ટ થવું એ હજી વધારે પાસ થતું જાય છે. એટલે આપણને એમ વિચારવા કે અરે આમ થઈ જવું જોઈએ, ઓલું થઈ જવું જોઈએ, આમ થઈ જવું જોઈએ. હવે આપણા વિચાર પ્રમાણે દુનિયામાં કઈ પરિણામ થતું નથી, પણ અહીંયા નિરંતર ઈચ્છા તો એવી જ થયા કરે છે કે આમ થઈ જાય, તેમ થઈ જાય, તેમ થઈ જાય. પણ શરીર એટલું શિથિલ થઈ ગયું છે એટલે પોતે કંઈક કરી શકવા માટે સમર્થ નથી, એટલે જીવ વધારે દુઃખી થાય. જીવને વધારે દુઃખી થવાનું કારણ શું? કે પોતાની ઈચ્છા અનુસાર કામ થતું નથી. જયારે આપણે યંગ હોઈએ ત્યારે તો આપણે પોતે પુરુષાર્થી છે ને, પુરુષાર્થ શારીરિક રીતે, તો આપણે પોતે એફર્ટથી કંઈક કરી શકીએ છીએ, ઓલ્ડ એજમાં કરી શકતા નથી, બીજા લોકો આપણું માનતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ કોમન કોમન તકલીફ છે કે નહીં બધાની? જો આ મનુષ્ય ગતિ તો આમ જ ગઈ. અચ્છા હવે આપણી શું ઇમ્પ્રેશન છે? જનરલ ઇમ્પ્રેશન, કઈ ગતિ સારી? દેવ ગતિ સારી. કહેવાની જરૂરત નથી, અંદર પોતાને અંદર આમાં ટટોલો પોતાને કે આપણને કઈ ગતિ સારી લાગે છે, આજે એ કેમ સારી છે એ પણ વિચાર કરો. જો દેહ ગતિ મેં બહુત માનસિક દુઃખ હોતે હૈ. જો અત્યાર સુધી તમે કદાચ અટેન્ડ કરતા હોય, આપણે અત્યારના શ્રંખલા એક ચાલુ કરી છે પાર્લામેન્ટરીમાં, એવરી ડે આપણે એવરી સન્ડે આપણે બધા વિડીયો ચલાવીએ છીએ 3 લોકના, તેમાં છેલ્લા 5-6 સન્ડે થી અમારે દેવ ગતિનું વર્ણન ચાલે છે. જેને જોયા હોય, ન જોયા હોય તો બુક યુટ્યુબ પર સર્ચ કરજો, જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશન, બહુ સરસ વિડીયો બનાવ્યા છે આપણા 3 લોકનું વર્ણન કરતા. તો દેવ ગતિમાં થોડા વૈભવ કેવા હોય એનું હું તમને ગ્લિમ્પ્સ આપું, વિચાર કરજો. દેવ ગતિનું એક એક વિમાન આપણે કહીએ ને, એ લોકો વિમાનમાં રહે છે. વિમાન એટલે આપણી શું ઇમ્પ્રેશન હોય? વિમાન એટલે કઈક આમ કઈક એવું પૂરતું જહાજ જેવું હશે, આમ એવું ફ્લોટિંગ કઈક હશે એવું નથી હોતું.
कि एक विमान इज एज गुड एज अ प्लेनेट और इवन बिगर. अपने जो जम्बो द्वीप है ना, ये खाली 1 लाख योजन हो जाए. एक एक विमान मेजोरिटी विमान अमुक नाना पण छे, पण बाकी मेजोरिटी विमान असंख्यात योजन ना छे. એટલે ઇમેજિન કરો, એક જંબુ જીપ કરતા બી કેટલું મોટું વિમાન છે. અચ્છા, હવે આપણા જેને આપણે અર્થ કહીએ છીએ આજે, એમાં કેટલા મનુષ્ય છે? લગભગ 700 કરોડ જેવું કઈ છે, 750 કરોડ કઈ પણ હશે. તમે આખું જંબુ જીપ મળાવી દો તો એમાં કેટલા મનુષ્ય હશે? ઇમેજિન કરો, અહીંયા આવી વ્યવસ્થા છે, વિદેશ ક્ષેત્રમાં છે, આર્યખંડમાં છે, બધી જગ્યાએ મનુષ્ય રહે છે, એના ભાઈ ભોગભૂમિઓમાં છે, તો એ બધું મળીને સંખ્યા જ છે. ચાલો, હાર્ડલી એક મે બી 10-15 ડિજિટ નંબર, એનાથી વધારે નહીં હોય, મે બી 20 ડિજિટ નંબર. ત્યાં એક એક વિમાનમાં કેટલા દેવ હશે? એક એક વિમાનમાં અસંખ્યાત દેવો છે. અચ્છા, જેવી રીતના આપણે ત્યાં ઘરોમાં રહીએ છીએ, આપણા આપણા ચલો બિલ્ડિંગ હોય એમાં આપણા ફ્લેટ હોય, હવે કોઈ વધારે પૈસાદાર વ્યક્તિ હોય એના બંગલોમાં રહેતો હોય, બરાબર છે? હવે ત્યાં થોડું વધારે પ્રોગ્રેસિવ સમજો કે ત્યાંનો જે ગરીબ છે એ બંગલોમાં રહે છે. ચાલો, ત્યાં આવા કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ નથી, પણ ત્યાંનો જે ગરીબ વ્યક્તિ છે એ પણ મોટા બંગલોમાં રહે છે, અને જે પૈસાદાર વ્યક્તિ છે એનું કેવું હોય? ઇમેજિન જ કરી શકાય. આપણે અહીંયા થોડું વર્ણન ઓલા વિડીયોમાં જોયું છે કે સૌગર્ભમાં ઇન્દ્ર હોય એના તો 5 કોટ હોય. કોટ એટલે ક્યાં છે? આઉટર બાઉન્ડ્રી, જેને આપણે બાઉન્ડ્રી વોલ કહીએ ને. તો આપણે તો એક જ બાઉન્ડ્રી વોલ હોય આપણા બંગલોઝમાં, અને આગળનું આંગણું હોય અને પાછળનું બેકયાર્ડ હોય, બરાબર? આપણો નાનો બંગલો હોય છે, હવે એની જગ્યાએ મોટી, એના બંગલા મોટા, તો એની પાસે એવા 5 બાઉન્ડ્રી હોય, એમાં જુદા જુદા વ્યવસ્થા હોય, ક્યાંક બગીચા હોય, ક્યાંક બીજા મહેલ હોય, ક્યાંક નદી વહેતી હોય, આદિ હોય. એના બંગલોની અંદર નદી વહેતી હોય, ખ્યાલ આવે ને? એટલા મોટા તો એના મહેલ છે. અને એની પાસે એના મહેલનું તમે વર્ણન સાંભળો તો આપણે ગાંડા થઈ જઈએ એમ, એટલો મોટા એના મહેલ હોય. જે ચક્રવર્તી હોય ને એની 96,000 રાણી હોય, એ 96,000 રાણીના 96,000 મહેલ હોય, અને એના સિવાય ભરત ચક્રવર્તી નો પોતાનો મહેલ જુદો, ખ્યાલ આવે છે? એના માતા પિતાના મહેલ જુદા, એના ભાઈ બહેનોના મહેલ જુદા. હવે મનુષ્યમાં આવી વ્યવસ્થા હોય તો દેવોમાં કેવી હશે? ઇમેજિન કરી શકાય છે. હવે જો આટલી બધી પુણ્ય સામગ્રી છે, પણ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ ક્યાં છે? આપણે જોયું ને અહીંયા આજના વિડીયોમાં જેને જોયું હોય, દેવોનો જન્મ ઉપપાદ શૈયામાં થાય, એટલે નાનકડું ચેમ્બર હોય, ત્યાં 2 ખાટલા હોય, સિમ્પલ આપણી લેંગ્વેજમાં, એ ખાટલાની ઉપર સડનલી વન આમ આઉટ ઓફ ધ બ્લુ અંતર મુહૂર્તમાં આવું શરીર બની જાય, અને એની અંદર દેવનો જન્મ થાય, ત્યાંથી બધું ઉભો થઈ જાય, સીધો યંગ જ જન્મે. ખ્યાલ આવે ને? એને દેવને કઈ પેલું બાળપણ મોટું થાય ને બીજું કઈ નહીં, સીધો યંગ જ જન્મ. દેવોના ફેમિલીનું શું સ્ટ્રક્ચર હોય કોઈને ખ્યાલ છે? ઇમેજિન કરો, ત્યાં કોઈ છોકરા બોકરા તો થાય નહીં, એવી કોઈ વ્યવસ્થા નથી, કોઈ માતા પિતા હોય નહીં, એવી પણ કોઈ વ્યવસ્થા નથી, પણ દેવ અને દેવીઓ એવી વ્યવસ્થા છે. તો જે અમુક દેવ હોય એની પછી ઘણી બધી દેવીઓ હોય, એ લોકોનો પરિવાર. હવે પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે એક દેવને થાય છે, મને આટલો નાનો બંગલો અને પેલાને આટલો મોટો બંગલો, એવું કેમ? મારી પાસે ફક્ત 4 રાણી, એની પાસે 10 રાણી, એવું કેમ? ખ્યાલ આવે છે? જે જાતની દેખાદેખી અને કમ્પેરિઝન અને એ જે આપણને અહીંયા મનુષ્યમાં છે એવું જ એમને ત્યાં છે. દેર ઇઝ નો ડિફરન્સ ઇન ધેટ. ખ્યાલ આવે ને? હવે ઇમેજિન કરો, સપોઝ તમે લોકો હજી જાણ છો, બરાબર? શરીરમાં ક્યારે કઈ રોગ નથી આવ્યો ને હજી સુધી, કઈ રોગ નથી આવ્યો એવો મેજર, આમ તાવ ને બધું ઇગ્નોર કરી નાખો, એવો કઈ મેજર રોગ આવ્યો છે તો બસ દેવોને એવું જ છે, ત્યાં કોઈ રોગ આવતા જ નથી. પણ આખું જીવનભર નથી આવતા, ખ્યાલ આવે છે? હવે જે ઓલ્ડર એજના હોય અથવા કોઈ બીમાર હોય એને તો ઘણા રોગ ઘૂસી ગયા છે, તો એમને સ્મરણમાં આવે છે કે અરે હું યંગ હતો ત્યારે હું આટલો હેલ્ધી હતો, આમ હતો તેમ હતો, ખ્યાલ આવે છે ને? એટલે દે કેન ડિફરન્શિએટ બિટવીન હેલ્થ અને ઇલનેસ. હવે જે યંગ જ છે એ હાઉ કેન દે ડિફરન્શિએટ, એમને તો ખબર જ નથી ઇલનેસ શું હોય, ખ્યાલ આવે છે? સિમિલરલી દેવોને ક્યારે કોઈ બીમારી થતી જ નથી, તો એમને ઇલનેસ નું શું સેન્સ હોય એ પણ નથી, પણ એને કારણે સુખી છે એમ નથી, ખ્યાલ આવે ને? એને કારણે સુખી છે એવું કઈ નથી. ફોર એક્ઝામ્પલ, છેલ્લા 2 વર્ષમાં આપણે જે કોરોના આવ્યું, તો હવે આપણને ખબર છે કે કોરોનાથી બીમાર થાવ તો શું પરિસ્થિતિ થાય, અને બીમાર ન હોવ તો શું પરિસ્થિતિ. 2 વર્ષ પહેલા હતું જ નહીં કોરોના, તો એનું આપણને કઈ ઇમેજિનેશન નથી ને? હવે ઇમેજિનેશન નથી પણ એને કારણે આપણે સુખી હતા ત્યારે, એવું પણ તો નથી ને? બસ જસ્ટ દેટ ઇટ ઇઝ નોટ અ ફેક્ટર ઇન યોર થોટ પ્રોસેસ, ખાલી એટલું જ છે. એવી જ રીતે એમને ઇલનેસ ઇઝ નોટ અ થોટ ફેક્ટર, થોટ નો ફેક્ટર, ખ્યાલ આવ્યું? સિમિલરલી આપણને અહીંયા ફૂડ ખાવું પડે છે, તો આપણને એક ભૂખ તરસ અને જમ્યા પછીનો ડિફરન્સ ખબર છે, ખ્યાલ આવે છે ને? જે કહેવાનો ભાવ સમજાય છે કે મનુષ્યમાં એ દુઃખનો પણ ખ્યાલ છે. અત્યારનો વ્યવહારિક વાત ચાલે છે, તો ભૂખ લાગે તો જે દુઃખ થાય એનો પણ ખ્યાલ છે, અને જમ્યા પછી જે સેટિસ્ફેક્શન થાય એનો પણ ખ્યાલ છે ને આપણને. હવે દેવોને ભૂખ જ નથી લાગતી, તો એમને એ જાતના સેટિસ્ફેક્શનનો પણ કોઈ ક્વેશ્ચન જ નથી, ખ્યાલ આવે ને? પણ એને કારણે સુખી છે એમ નથી. જસ્ટ લાઈક ધેટ ઇઝ ઓલ્સો નોટ અ થોટ ઇન ધેર ડેઈલી થોટ પ્રોસેસ, ખ્યાલ આવે કે નહીં? આ વાત ખ્યાલ આવે છે કે નહીં? જે દેવો છે એને રોગ નથી, એને ભૂખ આદિ નથી, એ તો મનુષ્યની કમ્પેરિઝનમાં કહેવાય છે. પણ બાકી એમને એને કારણે સુખ છે એવું નથી. તો દેવોની લાઈફ કેવી હશે એ ઇમેજિન કરીએ થોડું. દેવોની લાઈફ કેવી હશે કે આપણને શું લાગે એની પાસે, અરે આટલો વૈભવ. જે ચક્રવર્તી હોય ને, ચક્રવર્તીનો ટોટલ બધો ખજાનો એના ઘરેણા, એની વાઇફના ઘરેણા, એના જે શું કહેવાય, એના ટ્રેઝરમાં જેટલો પણ ખજાનો હોય એ બધું તમે જમા કરો અને એની જેટલી વેલ્થ થાય ને, એની વેલ્થ કરતા જે ઇન્દ્રનો સેવક દેવ હોય ને એના માળાનો એક મોતી વધારે કિંમતી હોય, ખ્યાલ આવે છે ને? હવે દેવો ચાલો આટલા રીચ છે તો એનાથી શું ફાયદો, ક્યાં ફરક છે? હા, કોઈ એમને ખાવાનું ખરીદવાનું નથી, એમને કોઈ મહેલ ખરીદવાના નથી, એમને કોઈ કપડાં ખરીદવાના નથી. આપણી જેમ એ લોકો કંઈક રોજ નવા અને કંઈક બધું ફેન્સી ડ્રેસ ને બધું એવું ન હોય, ત્યાં તો બધા એમને એવી રીતના મળી જાય બધું. તો એમની પાસે વધારે છે, વોટ, એનાથી એ સુખી છે એમ નથી. મારો કહેવાનો મતલબ એમ છે, ખ્યાલ આવે ને? આપણને અહીંયા રહીને દેવગતિમાં આટલું સારું છે એવું કેમ લાગે છે? કેમ કે આપણે આપણા દુઃખને ઓલા ભોગો સાથે કમ્પેર કરીએ છીએ, એક ખ્યાલ આવે ને? આપણે અહીંયા બધાને વિષય સુખ પૈસાની ઈચ્છા હોય અને ત્યાં છે, પણ ત્યાં એ લોકોને એનું કામ જ નથી, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ યુઝલેસ ટુ ધેમ, ખ્યાલ આવ્યો કે નહીં? તો એમનું આખું જીવનમાં શું, એમ વોટ ડુ દે ડુ ફૂલ ટાઈમ? કેમ કે આપણી જેવું એમને કઈ એક્ટિવિટી નથી, કોઈ ફેમિલી પ્લાનિંગ નથી, કોઈ ફેમિલીમાં એને એજ્યુકેશન નથી, એમને કોઈ બિઝનેસ નથી, એમને કોઈ ખાવા પીવાનું નથી, કોઈ કઈ કરવાનું જ નથી, તો એમનો દિવસ ક્યાં જાય? આખો દિવસ શું કરતા હશે? બોલો, શું લાગે છે તમને, શું કરતા હશે?
શેની ચર્ચા? ધર્મની ચર્ચા. અરે ધર્મની ચર્ચા તો ઉપરના સ્વર્ગના અમુક દેવો કરે, એકદમ જે ઉપર સર્વાર્થ સિદ્ધિ આવી છે ને, જો દેવમાં કેવું હોય, પેલા 16 સ્વર્ગ છે, પછી 9 ગ્રહિરેક છે, પછી 9 અનુત્તર, નહીં અનુદિશ, 9 અનુદિશ અને 5 અનુત્તર, બરાબર. તો આ જે 5 અનુત્તરના વિમાન, એની નીચે અનુદિશના વિમાનો અને અમુક દેવો ગ્રહિરેક, આટલા જીવો ચર્ચા આદિમાં લાગેલા. બાકી આ નીચેના બધા દેવો છે એમનામાં અને આપણા મનુષ્ય જેવા સંસારી જીવોમાં કાંઈ જ ફરક નથી. મારે તમને મેન એમ્ફેસિસ રાખવું છે. ઇમેજિન કરો કે તમારું હમણાં જ આ જ કાળે અડધી હાલ મૃત્યુ થઈ જાય. ઇમેજિન કરો કે તમારું જેટલું ફેમિલી છે, જેટલું બેંક બેલેન્સ, જેટલી તમારી વર્થ, એ બધું સડનલી યુઅર ડિસકનેક્ટેડ ફ્રોમ એવરીથિંગ, બરાબર. હવે ઇમેજિન કરો તમે અહીંયાથી બોર્ન થયા. ક્યાં બોર્ન થયા, ક્યાં થવું છે તમારું બોર્ન? ઇમેજિન કરો કે કોઈ દુનિયાનો રિચેસ્ટ પર્સન છે, એના ઘરે તમે બોર્ન થયા. સપોઝ અમેરિકામાં કે યુ થિંક ઓફ યોર ડ્રીમ કન્ટ્રી, ત્યાં તમે બોર્ન થયા, બરાબર. સ્વિટ્ઝરલેન્ડમાં બોર્ન થયા, નેચરલ બ્યુટી ભરપૂર છે ને, માઉન્ટેન ને હાઈ સ્નો બધું, તમારી પાસે પૈસા બી ભરપૂર છે, તમારી હેલ્થ પણ એકદમ સોલિડ છે, તમને ક્યાંય બીમારી નથી કરતું જ નહીં, તમારું ઘર ને બધું સરળ. સપોઝ તમે એમાં બોન્ડ થઈ જાય, અહીંયાનું બધું ડિસ્કનેક્ટ થયું, ત્યાં બોન્ડ થઈ જાય. હવે ત્યાંની જે તમારી લાઈફ છે તમે એમાં જોડાઈ જશો ને, કે આ મારું ફેમિલી છે, આ મારું ઘર છે, આ મારું નેચરલ સરાઉન્ડિંગ છે, આ મારું મંદિર છે, હોય તો સપોઝ આ મારું મંદિર છે, અને એ બધામાં જોડાઈ જશો. બસ હવે આ મારો ડે, ત્યાંના જીવનનો ડે શું હોય, જે પોતે એ રીતે ફરવા જાય, વોક કરવા જાય, જે કરતા હશે, બસ દેવો એવી રીતના અહીંયાથી સમજો તમે જ દેવ થઈ ગયા નેક્સ્ટ મોમેન્ટ. તો આ હું દેવ, આ મારી દેવીઓ, આ મારો મહેલ, આ મારું મંદિર, આ મારો એરિયા, મારો ઘર, આ મારો બાઉન્ડ્રી વોલ, હું આ ઇન્દ્રના રાજ્યમાં રહું છું. ત્યાં દેવો નું જો સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ત્યાં દેવોમાં છે ને હાયરાર્કી સ્ટ્રક્ચર છે. અહીંયા હ્યુમન્સમાં વી ટોક અબાઉટ ઓલું શું, ઇક્વાલિટી ને લિબરલિઝમ ને બધું, ત્યાં એવું નથી. ત્યાં હાયરાર્કી સ્ટ્રક્ચર છે અને દેટ હાયરાર્કી ઇઝ બાય બર્થ. એકવાર તમે એ હાયરાર્કીમાં બોર્ન થયા તો યુ હેવ ટુ સ્ટે ઇન દેટ પોઝિશન ફોર યોર એન્ટાયર લાઈફ. ખ્યાલ આવે ને? ત્યાં દેવોમાં કેવી સ્ટ્રક્ચર છે, ઇમેજિન કરો. અહીંયા કોઈ રાજાનો રાજમહેલ હોય તો રાજા હોય, એના મંત્રીઓ હોય, એના ફેમિલી મેમ્બર્સ હોય, રાજાની રાણીઓ, એના રાજકુમારો આદિ, પછી બીજા પરિવારના સદસ્યો હોય, મામાનો છોકરો, કાકાનો છોકરો આદિ જે પણ, પછી તમારા જનરલ પબ્લિક હોય, રાજમહેલમાં જનરલ પબ્લિક હોય, સૈનિકો હોય, આ બધું હોય કે નહીં? તમારા અંગરક્ષક હોય રાજાના, હોય છે ને? બસ એક્ઝેક્ટ સ્ટ્રક્ચર ત્યાં છે. ત્યાં ઇન્દ્ર છે, એ રાજા છે, ખ્યાલ આવે? પછી ઇન્દ્રના પારી શું કહે, પારિતોષક કેવું કંઈક નામ છે, એવા દેવો હોય, એમના પરિવારના દેવો છે, પરિવારના દેવો હોય, એમના મંત્રી દેવો હોય, ઇન્દ્રના અંગરક્ષક દેવો હોય, સામાન્ય જનતા દેવો છે, સભાજનના દેવો છે, અને આ બધાએ ઈ ભવમાં આખો ભવ આ જ ડ્યુટી બજાવવાની. તો હવે ઇન્દ્રને મન થયું કે ભાઈ મારે જવું છે અહીંયા સમજો નંદીશ્વરમાં દર્શન પૂજન કરવા. હવે ઇન્દ્ર તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, ધાર્મિક જીવ છે, પણ એનો જે સેવક દેવ હોય એને ધર્મમાં ઇન્ટરેસ્ટ ન હોય, પણ એને આજ્ઞા આપી એટલે એને જવાનું, એટલે જવાનું કમ્પલસરી. ખ્યાલ આવે છે ને? ઇન્દ્ર તીર્થંકરના પેલું કલ્યાણ ગુજરાવા માટે એરાવત હાથી લઈને આવ્યો ને, તો હાથી સ્વર્ગમાં ક્યાંથી આવ્યો? એ પોતે પણ દેવ છે, એટલે ઇન્દ્ર એને આજ્ઞા કરે, ચલ ભાઈ તું હાથી બની જાય, એટલે એને બંધવું જ પડે. હી હેઝ નો ચોઈસ. ખ્યાલ આવે છે કે નહીં? આજે આપણા સૂર્ય ચંદ્ર આદિના જે વિમાનો છે ને, એ પણ જ્યોતિષી દેવો છે. તો એમાં એવું કહેવાય છે કે અમુક જાતિના દેવો હોય એ વિમાનને બેઝિકલી વિમાનના રચના સારખી છે તો એને ધક્કો મારે છે, એમ વિચાર કરો. તો એમનું કામ શું છે? એમનું કામ એ છે કે એ મેરુ પર્વતની આગળ વિમાનને ફરાવવાનું, અને એ લોકો નિરંતર આખો ભાવ એ જ કરતા હોય. ખ્યાલ આવે? સેવક દેવો હોય તો એને આખો ભાવ સેવા જ કરવી પડે. ત્યાં એવું નથી કે તમે વધારે એજ્યુકેટેડ થઈ જાઓ અને યુ કેન જમ્પ ધ હાયરાર્કી ઓર યુ કેન બીકમ ડિફરન્ટ ડે. તમે એ ભાવમાં આટલું જ પુણ્ય લઈને ગયા છો તો એ ભાવમાં એટલું જ કરવાનું, બરાબર. એના પછી તમને ઓલવેઝ આખું જીવન ઈર્ષામાં જ જાય, ઈર્ષા ચાલે ને, જેલસીમાં જ જાય કે હું આ દેવ થયો ને એવા શું કામ કર્યા છે, હું આ દેવ થયો. ઓલાને જો કેટલું સરસ છે, ઓલાને કેટલું સરસ. હવે જેવી રીતના હું સમજો કે સેવક દેવ છું તો મારું વિઝન એટલું ના હોય કે મારી સાથે ઇન્દ્ર સાથે કમ્પેર કરું કે જો ઇન્દ્રને આટલું ને મને કઈ નહીં. ત્યાં લોકોની એ રીતે કમ્પેરિઝન પણ શું હોય કે જો મને ચાર રાણી અને પાંચ રાણી અને છ રાણી, અમે તો બે સેવક છે ને, તો એને કેમ મળ્યા. ખ્યાલ ને? આવું બધું કમ્પેરિઝનમાં આખો ભાવ નીકળી જાય. અને હવે એમને અવધિ જ્ઞાન આવી તો છે, તો જ્ઞાનની શક્તિ તો જોરદાર છે. આપણે મનુષ્ય આપણી એવી તાકાત નથી કે આપણે આંખેથી દેવ આદિને જોઈ શકીએ. એ લોકો તો આપણને જોઈ શકે છે ને, એ લોકો તિર્યંચ આદિને પણ જોઈ શકે, નરકને પણ જોઈ શકે છે. હવે દેવોનું આયુષ્ય એટલું લાંબુ એટલું લાંબુ, પણ એમાં એટલા મગ્ન થઈ ગયા હોય જીવનમાં કે ક્યાં આયુષ્ય પૂરું થઈ જાય ખબર જ નથી પડતી. આપણે 15 દિવસના વેકેશન પર ગયા હોય યુરોપ કે ગમે ત્યાં, તો વેકેશન પૂરું થતા ખબર નથી પડતી ને. બસ એવી જ રીતે આખો ભાવ પૂરો થઈ જાય ખબર જ ન પડે, છેલ્લા 6 મહિના બચે ત્યારે એમને સડનલી વિચાર આવે છે, અરે આ તો મારું આંખો હવે ઝાંખી થઈ ગયા, મારા આદિ જે પણ ભૂલ જાય છે, હું ક્યાં જવાનું છું, વિચાર તો કરું. તો અવધિ જ્ઞાન મૂકે, અવધિ જ્ઞાન મૂકે એટલે ખબર પડે છે, અરે અહીંયાથી તો હું ટીવીએસ થવાનું, એટલે ખતમ. આખો ભાવ તમે જાહો જલાલીમાં જીવ્યા હો અને ટીવીએસમાં જઈને તમને ખાવા પીવાના એ ઠેકાણા નહીં રહે, બોલે દેવની શું હાલો થાય. તમને હમણાં ખબર પડે કે ભાઈ 1 મહિના પછી તમારું ઘર કોઈ જપ્ત કરી લેવાનું છે, તમારી ઘર ગાડી તમારા કપડા બધું કોઈ જપ્ત કરી લેવાનું છે, અને તમારે ઓલા હોમલેસ બેગરની જેમ જીવવાનું છે, તમારી શું હાલત થાય. એ છેલ્લા 6 મહિના એના પરિણામ કેવા હોય તે એમના વિચાર કરી લો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે દેવ ગતિમાં સુખ છે એવી જે આપણી ભ્રાંતિ છે એ તદ્દન ખોટી. ખ્યાલ આવે? ઇટ ઇઝ જસ્ટ અનાધર વર્લ્ડ, જ્યાં એમના શરીર આપણા કરતા થોડા બેટર છે અને એમને ભોગ આજે પૈસા આદિમાં કોઈ તંગી નથી. ખ્યાલ આવે છે? પણ બાકી જેવી આપણા જીવની મેન્ટાલિટી છે ને, ચાર કષાયમાં ડૂબેલા હોય ને, એ લોકો પણ એવી રીતના ડૂબેલા હોય. મનુષ્ય ગતિમાં માન કષાયની પ્રધાનતા છે, દેવ ગતિમાં લોભની પ્રધાનતા. કરી હા, એવી લોભની પ્રધાનતા. જે નરક છે એમાં ક્રોધની પ્રધાનતા છે, માયાની પ્રધાનતા. પણ જીવો પ્રધાનતા કહેતા બી બાકીના કશાયો પણ છે. ખ્યાલ આવે? જો આપણે અહીંયાથી વાંચીએ થોડું, દેવગતિનું સ્વરૂપ તો તમને ખ્યાલમાં આવી ગયું હશે, આ તો અહીંયાથી આપણે વાંચી લેજો ફટાફટ. દેવગતિમાં એવી બહુ જ માનસિક દુઃખ હોતે અપને સે અધિક વૃદ્ધિ કે વૃદ્ધિધારી દેવો કો દેખકર અપને કો કમ વૃદ્ધિ વાળા માનકર દુઃખી હોતે અપની દેવાંગનાઓ કો તથા અન્ય દેવો કો મરતે દેખકર દુઃખી હોતે કોઈ પણ એક દેવ હોય ને, એનું લાઈફ બહુ લાંબી હોય અને એની જે વાઈફ દેવાંગના હોય એની લાઈફ બહુ જ ઓછી હોય, તો એની લાઈફમાં
100 કરોડ દેવીઓ મળી જાય. ખ્યાલ આવે ને? એક પછી એની વાઈફ મરતી જાય અને એને જોતા રહેવાનું ખાલી. અગ્નિ દેવાંશનાઓ મરતે હોય દેખકર બહુ દુઃખી હોય છે. અપના મરણ નિકટ આને પર તો અત્યંત દુઃખ હોતા હૈ. પીરિયન્સ ગતિ કે અનેક દુઃખ તો પ્રત્યક્ષ ની દેખતે હૈ, એ તો દેખાય જ છે, એમાં તો કઈ જોવા જેવું છે જ નહીં. હવે જો નારકીઓના આદિ દુઃખ છે એનું વર્ણન પછી આપણે વધારે ડિટેલમાં જોશું. આમ તો આપણે 6 ડાળા આદિ ઘણી જગ્યાએ નારકીઓના દુઃખનું વર્ણન સાંભળેલું છે અને એમાં તો પ્રગટ દુઃખ ભાષે પણ છે. આપણને પણ ભાષે છે કે અરે નરકમાં બહુ દુઃખ છે, એટલે એનું બહુ ટેન્શન નથી. એ તો આપણે ખાલી થિયોરેટિકલી વાંચી જશું. પણ અહીંયા જે ટેન્શન કોનું હોવું જોઈએ કે આપણને જો કોઈ પણ દુઃખ ગતિમાં કે અહીંયા સારું છે એવો અંદર ભાવ બેસી ગયો ને તો એ બહુ ડેન્જરસ. કેમ કે એકે ગતિ સારી નથી, ઇવેન્ચ્યુઅલી બધી ગતિમાં દુઃખ જ દુઃખ છે. કેમ કે સંસારમાં દુઃખ ભરેલું છે. તો આનાથી છૂટવું હોય તો એનો ઉપાય એક જ છે. એક ભક્તિ છે કે હાથ પે હાથ ધરે જશે કરના કુછ ના રહા જશે. આ જીનેન્દ્ર ભગવાન કેવી રીતના બેઠા છે? હાથ પર હાથ ધરીને બેઠે કે પોતે પોતાના આત્મામાં લીન થઈ જાય, કોઈ પરપદાર્થ નું કરતા ભોગતા પણ ન રાખે, એ જ એક અહીંયાથી છૂટવાનો ઉપાય છે. અને જીવ અહીંયાથી પરમાત્મા થઈને પૂર્ણ સ્થિતિ થઈ શકે. ચાલી માણસો હે દિનવાણી ભારતી તુની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જ્યાવાણી કે જ્ઞાન દે પૂજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા જે સુંદુ. બોલો જીનવાણી માતા.